கோக்ஷிராத்மம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோச்சனதாயகம் பிரபு தத்வலோச்சனதாயகம்.
ஸ்ரீமத் ராஜ்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 2 டிசம்பர் 2007. ஸ்ரீமத் ராஜ்சந்திர வச்சனாமிருத் கிரம்வார் பத்ர ஸ்வாத்யாய் பத்ராங்க் 492 மும்பை ஃபாகுன் 1950. முமுக்ஷு ஜனனா பரம் ஹிதஸ்வி முமுக்ஷு புருஷ் ஸ்ரீ சுவாக் અત્રે સમાધિ છે. ઉપાધિ જોગથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. સુભાગભાઈની ઓળખાણ કૃપાળુ દેવ આપે છે. મુમુક્ષુ જનના પરમ હિતસ્વી, મુમુક્ષુની સામે એક રોલ મોડલ એટલે આદર્શ તરીકે, અને મુમુક્ષુ જનના હિતસ્વી, જો મુમુક્ષુઓ સ્વભાગને લક્ષમાં રાખે તો એ હિતને સાધી શકે. મુમુક્ષુ જનના પરમ હિતસ્વી અને મુમુક્ષુ પુરુષ સ્ત્રી સ્વભાગ એ પોતે કેવા છે? પૂર્ણ મુમુક્ષુ છે. સ્વભાગ છે એ મુમુક્ષુ પુરુષ છે. જેમ કૃપાળુદેવ સત્પુરુષ છે એમ સ્વભાગ મુમુક્ષુ પુરુષ છે. મુમુક્ષુ પુરુષ એટલે મુમુક્ષુ પુરુષની અંદર, મુમુક્ષુમાં જે લક્ષણો ઘટવા જોઈએ, જે ચારિત્ર જોઈએ, જે ગુણો જોઈએ, એ બધા શ્રી સ્વભાગની અંદર ઘટે છે. એટલે સ્વભાગને મુમુક્ષુ પુરુષ કહેવાય છે. આપણે મુમુક્ષુ હોઈએ પણ હજુ મુમુક્ષુ પુરુષની દશા આવી નથી. જ્ઞાની દશા તો બહુ દૂર છે, મુમુક્ષુ દશા. મુમુક્ષુ પુરુષ એને કહે છે, અહીંયા તો સમાધિ છે પણ તમે કંઈ હમણાં આત્મવાર્તા લખતા નથી. કંઈક સ્વભાગભાઈ ઠંડા થઈ ગયા છે. એનું કારણ ઉપાધિ જોગના કારણે તમે કદાચ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ અમે ધારીએ છીએ. ઉપાધિ ઘણી હશે. સંસારી જીવ એનું લક્ષણ જ એ છે કે ઉપાધિથી ઘેરાયેલો છે, સંગ પ્રસંગમાં અટવાયેલો છે, આરંભ સમારંભમાં મૂંઝાયેલો છે, ચારે બાજુથી એ ઘેરાયો છે. કુટુંબ, પરિવાર, વ્યાપાર, ધંધા અને સગપણ સંબંધો, આરંભ સમારંભ, આ બધા પરિબળોની વચ્ચે જ્યારે મુમુક્ષુ ઘેરાયેલો હોય ત્યારે એને એટલી બધી ઉપાધિ વાર્તા છે કે આત્મવાર્તા સૂઝતી નથી, અથવા તો આત્મવાર્તા અંગે કંઈ વિચાર કરવાનો, કંઈ સત્સંગ કરવાનો એને એટલો ચિત્તમાં અવકાશ રહેતો નથી. આપણે કહીએ ને ઘણી વાર કે ભાઈ હમણાં તો એવી ઉપાધિમાં પડ્યા છે કે ક્યાંય ઘડી બરાબર સત્સંગ વગેરેમાં ક્યાંય આપણે ચિત્ત દઈ શકતા નથી. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, પોતાનો નિત્યક્રમ, પોતાની સાધના કંઈ ન થઈ શકતું. થતું હોય તો એમાં કંઈ ભલે વાર ન હોય, કરવા ખાતર કરતો હોય, યંત્રવત કરતો હોય, પણ ચિત્ત શેમાં ગ્રસ્ત છે? ભક્તિમાં કે ઉપાધિમાં? ઉપાધિમાં. ચિત્તની સ્થિતિ ઉપાધિમાં છે. અને આ જીવને તો એવી ટેવ પડી ગઈ છે કે નાની એવી વાત હોય તો એની ઉપાધિ એના મગજમાંથી જાય જ નહીં, એમાં એમાં રોકાયેલો નહીં. અરે ભાઈ હોય ચાલ્યા કરે, તો સંસાર છે, નાની મોટી ઉપાધિ કે નાની મોટી તકલીફ એ તે બધી હોય, પણ આ જીવને તો જરાક કંઈક જો જરા થયું તો પણ હક ન પડે એને, ન એનો સ્વાધ્યાય સૂજે, ન એને ભક્તિ સૂજે, ન એને કોઈ કાર્યક્રમ સૂજે, કાંઈ નહીં, બસ એમાં ને એમાં, એમાં ને એમાં, બસ. ચિત્તની સ્થિતિ ઘણી વિષમ છે, કારણ કે કૃપાળુ દેવ કહે છે, જવાબ આપે સરસ મજા, કે તમને જો એવું આવ્યું હોય સંસારમાં પ્રતિકૂળતાઓ હોય અને તમે આત્મવાર્તા ન લખતા હો તો તમને એક અમે મંત્ર આપીએ છીએ, એક બોધ આપીએ છે. શું છે? અમારા ચિત્તમાં તો એમ આવે છે, સમજવાનો બરોબર, અમારા ચિત્તમાં તો એમ આવે છે, કોના ચિત્તમાં? જ્ઞાની પુરુષના. જ્ઞાની પુરુષના ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તેને સંસારથી તરવા બરાબર છે. બોલો, અજ્ઞાનીને આશીર્વાદ. કારણ શું સાહેબ? પ્રતિકૂળ દશાઓ મુમુક્ષુને પ્રાપ્ત થાય એ એને તરવા બરાબર. તો કે છે, અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર, સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. આ જીવ સંસાર ક્યારથી ઉપાસે છે? આને અભ્યાસ સંસારનો ક્યારથી છે? અનાદિથી છે, અનાદિથી છે. અને જ્યારે અનુકૂળ સ્થિતિ હોય ને ત્યારે એ સંસારને સ્પષ્ટ રીતે વિચારી શકે નહીં, સંસારનું સાચું સ્વરૂપ ન વિચારી શકે. કેવું વિચારે? ભ્રાંતિગ્રસ્ત. પુણ્યનો ઉદય છે, થોડી અનુકૂળતા મળી ગઈ છે, એટલે એ સંસારનો વિચાર એમ જ કરે કે બધું મારું ધાર્યું જ થાય છે. અહમ કેન્દ્રિત વિચાર થઈ જાય એનો, કે સંસાર તો ઠીક છે, મારે જે કરવું હોય હું કરી શકું છું, મારું બધું જ ધાર્યું થાય છે, મારા વશમાં બધા સ્થિતિ સંજોગો છે, અને હું જેમ કરું છું એમ જ ચાલે છે બધું, હું જેમ ઈચ્છું છું તેમ જ થાય છે. સંસારની અંદર એક ખોટા પ્રકારનો અહમ જાગતા કર્તૃત્વ ભાવ એવો સ્થાપિત થઈ જાય છે કે જાણે સંસાર પોતે ચલાવી રહ્યો છે. ક્યારે? અનુકૂળ દશાઓ પ્રાપ્ત થાય ત્યારે. સંસારમાં અનુકૂળ દશાઓ પ્રાપ્ત થાય ત્યારે એ સંસારના સાચા સ્વરૂપનો વિચાર સાચી રીતે યથાર્થ રીતે કરી ન શકે. બરોબર સમજવાનું, એને સ્પષ્ટ સંસાર વિશે વિચાર કરવો હોય તો સંસારનું સ્વરૂપ શું? તો જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ જે કહ્યું છે એ એના લક્ષમાં આવે, જો બધી જ અનુકૂળતા હોય તો. આ સંસાર ઝેર બરાબર છે એમ જ્ઞાની કહે તો એને એમ થાય એવો મીઠો છે મારે તો, જ્ઞાનીને કદાચ આવો નહીં મેળ્યો, મારો સંસાર તો મીઠો છે. જ્ઞાની એમ કે સંસારનું સ્વરૂપ કારાગ્રહ સમાન છે, તાસું મને શું વાત કરે છે, એને કઈ ખબર છે? અહીંયા તો જેલ ને મહેલ જેવો સંસાર છે, માગોઈ મળે એવો મહેલ જેવો છે. આ સંસાર ત્રિવિધ તાપથી ભરેલો છે, તો કે તાપ હોય એર કન્ડિશન રૂમે રૂમની અંદર છે, અને મારો મકાન તો સેન્ટ્રલ એર કન્ડિશન છે, તમારો તાપ અહીંયા પ્રવેશી શકે નહીં, સૂર્યના તાપને પણ વિફળ કરી દઉં એવો મારો સંસાર છે. સંસારમાં આદિ વ્યાધિને ઉપાધિ છે, તો કે એવી ઉપાધિ તમને હોય તો ભલે, અમને તો કઈ જ નથી. પડ્યો બોલ ઝીલાય છે, અનુકૂળ દશા પ્રાપ્ત થઈ છે સંસાર, પણ કઈ સ્થિતિમાં છે? અનુકૂળ દશામાં. તો એ સંસારનો વિચાર યથાર્થપણે કરી શકે? ન કરી શકે. એટલે જ્ઞાની કહે છે, અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. તું નિશ્ચય કરજે કે સંસારનો વિચાર તારે જો કરવો હોય તો ક્યારે થઈ શકે, પ્રતિકૂળતામાં કે અનુકૂળતામાં. આ નિશ્ચય, યથાર્થ નિશ્ચય કરવો હોય, સાચો નિશ્ચય કરવો હોય, વાસ્તવિક નિશ્ચય કરવો હોય, તો જ્ઞાની કહે છે કે સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે. એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. આ મુમુક્ષુ માટેની વાત છે. મુમુક્ષુ એટલે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરે એ મુમુક્ષુ. હવે આને મૂંઝવણ છે નહીં અનુકૂળતામાં. અનુકૂળ દશાઓ પ્રાપ્ત થાય તો મૂંઝવણ છે નહીં, મૂંઝવણ છે જ નહીં. તો સંસારનો સ્પષ્ટ વિચાર કરી શકે ન કરી શકે. અનાદિકાળથી એને સંસારનો અભ્યાસ છે પણ સંસારનો વિચાર નથી. અનાદિકાળથી જ્ઞાની મૂકે છે, કેમ કે તારી સ્થિતિ સાંસારિક જ છે. જીવને તો જે સમયે જે સંસાર પ્રાપ્ત થાય એટલો એ નથી વિચારી શકતો, એમાં અનાદિકાળની ક્યાં વાત કરે. એને અનુસંધાન નથી કાળનો. આપણા વિચારમાં આપણે જયારે સંસારનો વિચાર કરીએ ત્યારે કયા સંસારનો વિચાર કરીએ? વર્તમાને જે પ્રાપ્ત થયો છે તે જ, બાકીનો નહીં. અને એમાં પણ જે સુખદ સ્થિતિ છે તે જ. કોઈને પોતે માતાના ગર્ભમાં 9 મહિના રહ્યો એ કેવી પ્રતિકૂળતા હતી એનો વિચાર કરો. જન્મના દુઃખોની કેવી પ્રતિકૂળતા હતી એનો વિચાર કરો. જ્ઞાની કિસ્સે નથી જ, આને સાતત્ય છે જ નહીં. એ તો જ્યારે આ પોતે સમજે છે અને હવે સંસારમાં રાચી માચીને રહે અને એમાં જો પ્રતિકૂળ દશાઓ થાય ત્યારે એને સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત મળે છે. કારણ કે એવી પ્રતિકૂળ દશા હોય તો એ સંસારની સ્પષ્ટ વિચારણા કરે કે પોતાનું ધાર્યું કંઈ થતું નથી. આ સ્થિતિમાં આવે અને પ્રતિકૂળ દશા પ્રાપ્ત થાય, પોતે જે ધારે છે એ કંઈ બીજે દિવસે થાય છે એવું નથી. સંજોગો સંબંધમાં પણ નહીં, સંબંધ સંબંધમાં પણ નહીં, અને પોતાના દેહની શારીરિક અવસ્થા બાબતમાં પણ નહીં. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાની છે. રાજા હોવા છતાં પણ આવતીકાલે શું થશે એ નિશ્ચિત કરી શકાય નહીં. સ્વસ્થ હોવા છતાં આ શરીરમાં ક્યારે રોગ ઉત્પન્ન થશે તે કહી શકાય નહીં. ડોક્ટર કહે કે તને 5 વર્ષ સુધી કંઈ વાંધો નથી, અને ઓલો ગયો ડોક્ટરના કેબિનમાંથી બહાર, લિફ્ટ આગળ જઈને પડી મરી ગયો, હાર્ટ એટેક આવ્યો. હજી હમણાં બતાવ્યું એને 500 રૂપિયાની ફી દીધી કે તમારા રિપોર્ટ એટલા બધા ક્લિયર છે, કંઈ જ નથી, 5 વર્ષ સુધી તો તમને કોઈ વાંધો નથી. અરે ભાઈ, તું આ માણસના હૃદયની વાત કરસ, મશીનની નહીં. મશીન તો કહી શકાય કે 5 વર્ષ સુધી એને કંઈ વાંધો નહીં આવે. જો મશીન હોય તો કહી શકાય, કેમ કે મશીનનો કંઈ કર્મ છે? મશીન બાબતમાં તમે ગેરંટી આપી શકો, વોરંટી આપી શકો કે અમારી ગેરંટી, જાઓ 5 વર્ષ કઈ થાય નહીં, આ લઈ જાઓ. પણ આરોગ્ય બાબતમાં, મનુષ્યના શરીર બાબતની અંદર, કે કઈ નહીં થાય, કહી શકાય? આવું તો ઘણા લોકો માનતા હોય કે મને હજી 5-7 વર્ષ વાંધો આવે એમ નથી. આપણે કહીએ કે ભાઈ હવે તારે ક્યારે બધું બંધ કરવું છે, આ ગાંડ પણ બધું છોડ ને, તો શું કહે, હજી મને 10 વર્ષ તો કઈ વાંધો નથી, 10 વર્ષ હજી બરાબર, 1 દાયકો જ વાંધો નથી. જ્ઞાની ગમે એટલી નિવૃત્તિની વાત કરે પણ એને એનું પોતાનું ગણિત છે, એ શેના આધાર ઉપર એમ માને છે કે મારા આધાર ઉપર જ આ સંસાર ચાલવાનો છે. સંસારનો સ્પષ્ટ વિચારણાનો વખત એને ત્યારે આવતો નથી, કેમ કે અનુકૂળતાની અંદર છે. એ અનુકૂળતા હોવાને કારણે એ કહે છે કે મને કશો વાંધો આવે એમ નથી. ધંધામાં, ઉદ્યોગમાં, આર્થિક સ્થિતિમાં, સંબંધોમાં, સંયોગોમાં અમે જીગરજામ, દોસ્ત આમ છે તેમ છે, ઘણું બોલે સગા વાલામાં, પણ ઘડીના છઠ્ઠા ભાગની અંદર બધું ઓળઘોળ થઈ જાય, બધું ગણિત ખોટું પડે. તમે તો બહુ વખાણ કરતા હતા, તમારે બહુ બોલો માં ભાઈ, એ આપણે ઓળખો નતો એને, અરે હજી એ નથી ઓળખતો તું, કારણ કે તે સંસારનું સ્વરૂપ સ્પષ્ટ વિચાર્યું નથી. સંસાર એ કર્મજન્ય છે, સ્વભાવજન્ય નથી, કે જેમાં કહી શકાય કે આ સુખ છે, અનંત છે, જા એની પાછળ દુઃખ નહીં આવે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં એમ જ્ઞાની કહે, એ આત્માનું સુખ છે, તાકાત નથી એની પાછળ દુઃખ આવે. પણ તું પદાર્થનું સુખ ને સુખ માનીને બેઠો છું, ટકી શકે એવી કોઈ શક્યતા નથી, શાશ્વત રહી શકે એવી કોઈ સંભાવના નથી, એ અનંત બની શકે એવી કોઈ સ્થિતિ નથી. કોની વાત કરસ તું? સંસારનો વિચાર કર. સંસાર એ કર્મનો સંયોગ છે, સંસાર એ શુભાશુભ કર્મનો વિપાક છે. એમાં ખબર પડે તને કયું કર્મ ક્યારે ઉદયમાં આવશે. કર્મની આટલી પ્રકૃતિઓ, અનંત પ્રકારના કર્મો વિચિત્રતાથી પ્રવર્તે છે, એથી કર્મના દોષ પણ અનંત જાણીએ છીએ. આવા અનંત કર્મનો પરિપાક રૂપ રહેલો સંસાર તું કઈ પ્રકૃતિનું તું કહી શકે છે કે ક્યારે શું થશે? શરીર પ્રકૃતિ, સંબંધ પ્રકૃતિ, સંયોગ પ્રકૃતિ, કઈ પ્રકૃતિ ઉપર આપણો પોતાનો કાબુ છે? સંસારનો સ્પષ્ટ વિચાર, સંસાર એટલે હું જે કરું ધારું એ કરી શકું એ સંસાર નહીં, મારું કઈ ન ચાલે એ સંસાર. આમાં આદરા અધૂરા રહી એ સંસાર નહીં, આદરવાનું જ નહીં, આદરવાનું જ ખોટું. હજી સંસાર સમજાણો નથી. સંસાર મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરોબર છે. આ કાળમાં સંસારથી તરવા બરોબર છે. શું? એને પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે. આ પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થાય એનાથી મુમુક્ષુને સાહેબ તરવા જેવું શું મળે, એ તો વધારે ડૂબે. એનો સ્વછંદ હળવો થાય, એની કરતા બુદ્ધિ મંદ થાય. એટલી વિચાર કરે કે સુખી થવાનો માર્ગ આ સંસાર સિવાય કોઈ બીજો છે. આ સંસારી અવસ્થા એ સુખી થવાનો માર્ગ નથી. આવી પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થાય ત્યારે જીવ સંસારનો સ્પષ્ટ વિચાર કરે, અને સંસારનો સ્પષ્ટ વિચાર કરવાને કારણે સંસાર સાથેની એની જે મોહિની લાગી ગયા, એ મોહિની હળવી થાય, છૂટી થાય. જીવ તો મોહિની, સંસારની મોહિનીમાં ઘેરાયો છે, લપેટાયેલો છે, અંધ બન્યો છે, એને બીજું કંઈ સૂઝતું નથી. મોહાંધ થયેલો જીવ, આ મોહાંધ થયેલો જીવ છે. એને જો પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થાય તો કે છે એ વખતે એ થોડો સંસારનો વિચાર કરશે, અને સંસારનો વિચાર કરશે ત્યારે જે સંસાર એને નિરર્થક લાગે કે આ સંસારની અંદરથી કોઈ કાળે આ પાણી વલોવવાથી નવનીત મળે એમ છે જ નહીં, તો એની દ્રષ્ટિ પરમ તત્વ સાથે જશે, એ જોડાશે. બહારમાં ક્યાંય સુખ નથી એમ જ્યારે મનની અંદર શ્રદ્ધા જાગે ત્યારે હે જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે, અને અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે સમશ્રેણી થવા માટે બહારનું આશ્ચર્ય ભૂલ, સંસારને ભૂલવા માટેનો જયારે ભાવ જાગશે એટલે પર થવું, એ તરવા બરોબર છે. જેણે સંસારનું સ્વરૂપ વિચાર્યું જ નથી એ તો અંદર ડૂબી રહ્યો છે. પણ જે સંસારનું આવું અસાર સ્વરૂપ કે સંસાર અનિત્ય છે, સંસાર અશરણ છે, સંસાર અસાર છે, આવી સ્પષ્ટ જ્ઞાનીની જે માન્યતા છે, ધારણા છે, એની સાથે પોતાનો અભિપ્રાય ટેલી થાય, બરોબર મળે, ગણિતનું સમીકરણ જેમ મળે એમ મળે, ત્યારે એ સંસારથી તરવા માટેના પુરુષાર્થમાં જોડાય, એની દિશા બદલાઈ જાય. એટલે પ્રતિકૂળતા મળે તો સંસારથી તરવા માટેનો અવકાશ ઊભો થાય, કારણ કે સંસારનો વિચાર કરે કે આમાંથી મને કેમ સુખ મળતું નથી, હું આ બધું કરું છું છતાં કેમ સફળ થતું નથી, મારું ધાર્યું કેમ કંઈ થતું નથી, મારી બુદ્ધિનું કેમ કોઈ પરિણામ આવતું નથી, હું તો મારી જાતને બહુ જ બુદ્ધિશાળી માનતો હતો, વિચારશીલ માનતો હતો, એ વિચારના પાસા બધા અવડા કેમ પડે છે, ત્યારે એને જીવને ભાન થઈ આવે છે કે આ સંસાર એ કર્મથી ચાલે છે, તારી બુદ્ધિથી નહીં. ભલભલા બુદ્ધિમાનો પણ ભીખ માગતા ફરતા હોય અને બેવકૂફો એસી બંગલામાં રહેતા હોય. કારણ શું? આ સંસારની વિચિત્રતા જોઈ લેજે તું. એ વિચિત્રતા સંસારની છે એનો તને વિચાર થવો જોઈએ. અને સંસારનો વિચારમાં જ્યારે સંસારની નિષ્ફળતા દેખાય, સંસારની અસારતા દેખાય, ત્યારે આ જીવ પોતે આત્મવિચારનો એના જીવનમાં અવકાશ ઉત્પન્ન થાય છે. અને આત્મવિચારનો અવકાશ ઉત્પન્ન થયા વિના આત્મવિચાર થાય નહીં, અને આત્મવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન જ છે. આ આત્મજ્ઞાન આત્મવિચાર વિના ન થાય, એ આત્મવિચાર આત્મ અવકાશ વિના ન થાય. વિચારનો અવકાશ જોઈએ ને, પણ આરંભ પરિગ્રહના કારણે, સત્સંગ અને અસત્સંગ પ્રસંગના કારણે જીવનું વિચાર બળ ચાલતું નથી, અવકાશ જ નથી, નો ટાઈમ. સંસાર માટે વિચારવા માટે નો ટાઈમ. આ પ્રતિકૂળ દશા હોય ત્યારે કાકો કહીને પછી વિચારવા બેસવાનો. એટલે જ્ઞાની કહે છે કે તને તરવાની દિશા મળશે, તારું અનુસંધાન બદલાઈ જશે. તું જે મુસ્તાક છો તારી બુદ્ધિના આધાર ઉપર, અહમના આધાર ઉપર, કર્તૃત્વ ભાવના વિચાર ઉપર કે આમાં હું ધારું એ કરી શકું છું, ત્યાં તને વિચાર થશે કે કંઈક જુદું પરિબળ પણ છે, દેર ઇઝ સમથિંગ એલ્સ. હું માનું છું એના કરતા કોઈ બીજું અગોપ્ય એવું પરિબળ પણ અહીંયા છે, ગુપ્ત છે, જે મારા લક્ષમાં આવતું નથી. એમ સંસારને છોડીને પરમ તત્વ સાથેનું અનુસંધાન એનું થાય. એ કહે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરોબર છે. બહુ અનુકૂળતા થશે તો ભૂલી જશું, પરમ તત્વ સાથેનું અનુસંધાન તૂટી જશે. આપણી સ્થિતિ છે એના કરતા 10 ગણી સમૃદ્ધિ અત્યારે છે એના કરતા મળે તો શું થાય? તો કે પેલું કામ એ કરું કે સ્વાધ્યાય ન આવું, જલસો કરું ને, પછી તો પછી મારે શું કામ છે સ્વાધ્યાય? પછી ભક્તિને શું કરવી? એની ઉપાધિમાંથી નવરો ન થાય. અનુકૂળતાઓ છે એથી જો 10 ગણી વધે તો ગણિત માંડી લેજો કે શું શું બાદ કરવું. એમાં પહેલા પહેલું બાદ શું થાય? ધર્મ બાદ થાય, ભગવાન બાદ થાય, ભક્તિ બાદ થાય, સ્વાધ્યાય બાદ થાય. હવે આ બધી ઝંઝાર છોડો, હવે આ બધું આટલું છે એ સાચવો કરો. જ્ઞાનીઓએ અદભુત માર્ગ મૂક્યો છે. મહાભારતના યુદ્ધ પછી આખું રાજ મળ્યું પાંડવોને, એટલે કૃષ્ણ ભગવાન માતા કુંતી પાસે ગયા કે આ 5 પાંડવોને આવું રાજગાદી મળી છે, માતાજી બોલો માગો, હવે તમારે શું જોઈએ છે? હવે તો તમે જે માગશો એ મળી જશે તમને. કુંતી માતાએ કહ્યું, પ્રભુ અમારા દુઃખ ઓછા ન થાવ, અમને જે દુઃખ પડ્યા છે આટલા વર્ષોથી અમે દુઃખ ભોગવીએ છીએ. કુંતી એક દુઃખ જ ભોગવ્યું છે, કર્ણનું દુઃખ, પાંડવોનું દુઃખ, સામે પક્ષે આ બધા અંદરો અંદર લડે. હે પ્રભુ અમારું દુઃખ ઓછું ન થાવ. કૃષ્ણ ભગવાન પૂછે છે કે માં આવું કેમ માંગ્યું? ભલે એક તારો એક દીકરો કર્ણ હણાયો, પણ 5 દીકરાને તો હસ્તિનાપુરનું સામ્રાજ્ય મળ્યું છે. તો કે પ્રભુ દુઃખમાં જ અમે આપને સંભાળતા હતા, આ દુઃખ જો ટળી જશે તો અમારા જીવનમાંથી પ્રભુ અદ્રશ્ય થઈ જશે, માટે અમને તો દુઃખ જ જોઈએ છે. નરસિંહને પ્રભુ પ્રસન્ન થયા, જૂનાગઢની અંદર રાસલીલા દેખાડી અને રાસલીલામાં મગ્ન થાય છે નરસિંહો, મસાલની સાથે હાથ સળગતો થઈ જાય છે. આવી ભક્તિ જોઈને પ્રભુએ કીધું, માગ માગ, તારે શું જોઈએ? તો કે કાંઈ જોઈતું નથી, કાંઈ આપશો નહીં, અમે તો હર હંમેશ તમારી ભક્તિ કરીએ. અમને એવું દારિદ્ર્ય બરોબર રહે, અમારું દારિદ્ર્ય અમને ભગવાનની સમીપ રાખે છે અને અમારો અહમને ઓછો કરે છે, વશમાં રાખે છે. આ દારિદ્ર્ય છે તો આ પ્રતિકૂળતાઓ છે, સગાની, સંબંધીની, કુટુંબીજનોની આ બધી પ્રતિકૂળતા અમને લક્ષ કરાવે છે કે એક આત્મા જ મારો છે, બાકી જગતમાં કોઈ કોઈનું નથી. મારા જ શુભ કર્મો, મારા જ શુભ ભાવો મારી મુક્તિનું અને સનાતન સુખનું કારણ છે. આ સંયોગોથી હું કોઈ બી સુખી થઈ શકું નહીં, કારણ કે આત્માનું સ્વરૂપ સર્વથી ભિન્ન અને અસંગ છે. સંગ દોષ છે, સંગ આશરો છે. જ્ઞાનીઓ જે સમજદાર છે એવા મુમુક્ષુ ભક્તોએ આ માગણી કરી છે અને આ ભક્તોની સંખ્યા ઓછી થવા માંડી, એટલે ભગવાને આ ઉપદેશ આપ્યો કે આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તેને સંસારથી તરવા બરોબર છે. આ વાત બેસાડવી છે તો કઈ વાંધો નથી ને, થોડી પ્રતિકૂળતા હોય તો વાંધો નથી, જો લક્ષ મુક્તિનું હોય તો એની સાથે જોડાયેલા રહીએ. હાલ કઈ સત્સંગ જોગ મળે છે કે કેમ તે, અથવા કઈ અપૂર્વ પ્રશ્નો આવે છે કે કેમ તે લખવામાં આવતું નથી તે લખશો. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મૂંઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ત વિચિત્રપણું છે, માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે, અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. સૌભાગ્યને લખે છે કે તમે ઉપાધિમાં છો એટલે હમણાં તમે કઈ પત્રો લખતા નથી, પ્રશ્નો પણ કરતા નથી, બધું ઉકાઈ ગયું છે, સુસ્તુ જ નથી. સંસારની પ્રતિકૂળતામાંથી ઉપાધિમાં ચિત્ત ગ્રસ્ત થાય, શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે બધા સાથે મળીને કરો છો, કરો છો કે નહીં, આ એક પ્રશ્ન. અને પછી કઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ, આખા વચનામૃતમાં અપૂર્વ પ્રશ્નો જો પૂછ્યા હોય તો સૌભાગ્ય, અને એના જવાબ મળ્યા હોય કૃપાળુ દેવના, અને આપણા હાથમાં આવી અપૂર્વ વાતો આવી હોય તો સૌભાગ્ય કારણે. એ એક જ એવા મુમુક્ષુ હતા કે જેમણે અગમ નિગમના અનેક ભેદ પ્રભેદના પ્રશ્નો કૃપાળુ દેવને પૂછ્યા, અને તેને કારણે એ વાતને એવી સરળતાથી સુગમતાથી કૃપાળુ દેવે જવાબ આપ્યા, અને એવા 250 પત્રો આપણા હાથમાં આવ્યા. હતા તો અસંખ્ય, પણ આપણા હાથમાં આવ્યા. પણ છતાં એ જે પ્રસંગ છે, અહીંયા જે 900 જેટલા પત્રો છે એની અંદર 250 માત્ર સ્વભાગ ઉપર લખાયેલા પત્રો છે. સૌથી વધારે પત્રો વચનામૃતમાં એ છે, અને એક એક પત્રની અંદર કૃપાળુ દેવે કોઈ ને કોઈ પ્રકારનો ગૂઢ, જે કાંઈ રહસ્ય કહીએ અધ્યાત્મની, એનો ભેદ, એનો ઉકેલ, એની સમજ, એની ગમ્યતા આપી છે. સૌભાગભાઈની આ એક મહાન ઉપકાર. મુમુક્ષુ જનના હિતસ્વી સુકામ કીધા કે સૌભાગના પ્રશ્નના નિમિત્તથી અમે જવાબ આપીએ છીએ, અને એ બધા જવાબો આ મુમુક્ષુના હિતમાં છે. ભગવાનને ઉપદેશ દેવા માટેની ધારણા તો હતી, પણ સર્વસંગ પરિત્યાગ એ અધિકાર પ્રાપ્ત થયો નહોતો. અને જે જ્ઞાનની ધારા છે, એ જ્ઞાનની ધારા પ્રકાશિત કરવી કેવી રીતે, એની અંદર આ એક બહુ ઉત્કૃષ્ટ માધ્યમ હતું કે સૌભાગ પ્રશ્નો પૂછે અને પ્રશ્નોનું નિમિત્ત બનાવી અને પ્રભુ એના ભેદ ઉકેલી દે સુગમતાથી સરળતાથી. જે વાત બોધમાં કહેવાની છે ઉપદેશના, એ જ વાત પત્રના બોધમાં આવી છે. શ્રીમદ રાજચંદ્રનું જે બોધ સ્વરૂપ છે, એ બોધ સ્વરૂપ એના પત્રો છે. એમણે ઉપદેશ તો ઓછો આપ્યો છે, ક્યાંક કોઈ ભેગા થઈ ગયા 5-25 મુમુક્ષુ કાવીઠામાં થઈ ગયા, કોઈ અન્યત્ર ખંભાત, વડવા, આ બધી જગ્યાએ એમને લોકો ઓળખી ગયા, તો ભેગા થાય તો વળી કાંઈ થોડી ધર્મ વાર્તા થાય. પણ એ સિવાય ક્યાંય એમણે ઉપદેશક તરીકે કોઈ આયોજન, સ્વાધ્યાય સત્ર, જ્ઞાન સત્ર, આધ્યાત્મ શિબિર, આ કંઈ કૃપાળુ દેવે કોઈ આયોજન કર્યું નથી. કારણ કે તીર્થંકરના માર્ગને પ્રકાશવા માટેનું યથાર્થ જ્ઞાન, વિતરાગ જેવો બોધ એમને સહેજે સ્મરણે સાંભળે, એ બોધને પ્રકાશવા માટે જે અધિકાર છે, એ અધિકાર તો એ કહે છે કે અમને સર્વસંગ પરિત્યાગ સિવાય નથી. ત્યારે એ સમયે આ સૌભાગભાઈના પ્રશ્નો મુમુક્ષુને સમાધાન આપવું, એ બહુ સરસ એમને માધ્યમ મળી ગયું. એટલે સૌભાગના પ્રશ્નો એ કૃપાળુ દેવને પણ ઉપકારી થયા, સાતા આપનાર થયા. એટલે પૂછે છે કે કેમ કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ, સામાન્ય પ્રશ્નોની કંઈ વાત નથી. એ તમને કેટલા તે સત્સંગનો યોગ મળે છે કે કેમ, તે અથવા કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ, સૌભાગને એ પૂછે છે, તે લખવામાં આવતું નથી, તે લખશો. એક આગળનો આપણે પત્ર જોઈ ગયા. સૌભાગભાઈ પ્રશ્ન કર્યો તો જગતના સ્વરૂપમાં, સ્વરૂપ વિશે બધા જ્ઞાનીઓની અંદર મત મતાંતર કેમ છે, શું બધા જ્ઞાનીઓનું જ્ઞાન જુદું,
કૃપાળુ દેવે લખ્યું હતું કે આ તમારી જે પ્રજ્ઞા છે એને અમારા નમસ્કાર છે. ભગવાનને જો પ્રસન્ન થયું હોય તો તમારા ઉપર થાય, એવા પ્રજ્ઞાવાન તમે છો, વાત સાચી છે. પછી સમાધાન આપીએ છીએ સરસ રીતે. પણ એવા પ્રશ્નો સૌભાગના ઉઠે, સૌભાગને એવા પ્રશ્નો ઉઠે, અપૂર્વ પ્રશ્ન, અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય આવા કોઈને ઉત્પન્ન થયા ન હોય. પ્રશ્નોથી જ્ઞાની પુરુષો
આખી જ્ઞાનની ધારા વેવડાવી દે, એક નિમિત્ત મળે એટલે. પણ પ્રશ્નની અપૂર્વતા હોય તો જવાબમાં પણ અપૂર્વતા આવે. કૃપાળુ દેવનું વચનામૃતનો બોધ અપૂર્વ શું કામ? કેમ કે વચનામૃત છે એ અપૂર્વ પ્રશ્નોના સમાધાન રૂપે છે, અપૂર્વ પ્રશ્નોના ઉત્તર રૂપે છે, એટલે આ બોધ પણ અપૂર્વ છે. ભગવાન મહાવીરના આગમો અપૂર્વ છે. એ આગમો દ્વારા એને મુમુક્ષુ જીવોને બોધ આપ્યો છે. હર કોઈ દશાનો, પ્રાથમિક દશાના મુમુક્ષુથી માંડી અને અતિ ઉચ્ચ કોટીએ પહોંચેલા પુરુષ માટે પણ એમાંથી એને જે સમાધાન મળે છે એનું કારણ કે ગણધરોએ ભગવાનને અપૂર્વ પ્રશ્નો કર્યા છે. 36,000 પ્રશ્નો ગૌતમે કર્યા છે. જગતની અંદર જે જે અધ્યાત્મનું સર્જન થયું છે એ સર્જન જિજ્ઞાસુઓના અપૂર્વ પ્રશ્નોના પ્રત્યુત્તર રૂપે થયું છે. ઉપનિષદનું સર્જન હોય, ગીતા ધર્મનું સર્જન હોય, આત્મસિદ્ધિનું સર્જન હોય, ઉત્તરાધ્યયન સૂત્રનું સર્જન હોય, આ બધા ભગવતી સૂત્રનું સર્જન હોય, પ્રશ્નોના જવાબ છે. મુમુક્ષુઓની મૂંઝવણ, જિજ્ઞાસુઓની જિજ્ઞાસા અને જ્ઞાનીનો એના ઉપરનો જ્ઞાન પ્રકાશ, તમે જે રીતે મૂંઝાવ છો એમાં જ એનું સમાધાન આપે ત્યારે વાત બરોબર પકડાય. કેટલીક વાર પ્રશ્ન વિના ઉત્તર ન પકડાય. પ્રશ્ન સમજીએ અને પછી ઉત્તર વાંચીએ તો ઉત્તરને એનો પ્રશ્નનો સંદર્ભ મળે છે, એટલે વાત બેસતી જાય છે. આત્મસિદ્ધિ કેમ આટલી બધી હૃદયંગમ થાય છે? કારણ કે શિષ્યના પ્રશ્ન છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એમને સીધું સાંભળવું હોય તો ન બેસે. પણ શિષ્યનો પ્રશ્ન છે કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ને જીવ સ્વરૂપ. સાહેબ જીવ નથી, ક્યાં દેખાય છે? ક્યાં દેખાય છે? નથી દ્રષ્ટિમાં આવતો. અને હવે જવાબ, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, તારી દ્રષ્ટિનો દ્રષ્ટા કોણ છે? દ્રષ્ટિમાં ક્યાંથી આવે? તને દ્રષ્ટિથી જે દેખાય છે જેટલું, જીવ નથી દેખાતો પણ બીજું, એનો દેખનારો કોણ છે? તારી દ્રષ્ટિ છે કે દ્રષ્ટા છે? દ્રષ્ટિ જીવે છે કે દ્રષ્ટા જીવે છે? જોનાર દ્રષ્ટા છે. આમ પકડાય વાતને, સંદર્ભથી વાતને પકડાય. બહુ સરસ રીતે આખી આત્મસિદ્ધિ, એ આવો મોક્ષ માર્ગ અગમ્ય છે, કઠિન છે, છતાં પણ જ્ઞાની પુરુષો એને સુગમ્ય બનાવ્યો છે. અગમ અગોચર નિર્માણ માર્ગ સુગમ અને સુગોચર કરી દીધો. હવે તો માત્ર તારે એ વાતને અનુભવ ઉપર લેવાની જ આવશ્યકતા છે. એ કે છે, અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ? સૌભાગ્ય કે છે, તે લખવામાં આવતું નથી. તે લખશો, તમારા હમણાં પ્રશ્નો બધા બંધ થઈ ગયા છે, એટલે સૌભાગ્યની દશાને બરોબર આ પુરુષ મુંબઈમાં રહીને જીવે છે. સાયલામાં સૌભાગ તો સાવ નિવૃત્ત ધંધા વિનાના બેઠા છે, અને મુંબઈની અંદર આ પરમ કૃપાળુ દેવ એટલા બધા વ્યવહારમાં છે કે ધડ ઉપર માથું ન રહી શકે એટલા વ્યવહારમાં ડૂબેલો પુરુષ એ આને કહે છે કે તમને કેમ હમણાં અપૂર્વ પ્રશ્ન આવતા નથી? આવો તમને એક સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મૂંઝાવું ઘટતું નથી. શું બન્યું છે પ્રસંગ? સૌભાગની સાયલાની આર્થિક સ્થિતિ સાંકડી થઈ ગઈ અને સૌભાગને ભય આવી ગયો કે હવે મોટું ખોયડું અને વિશાળ પરિવાર અમારે શું કરવું. એને કૃપાળુદેવ કહે છે કે સાધારણ
એને કૃપાળુદેવ કહે છે સાધારણ આવો તમને એક સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મૂંઝાવું ઘટતું નથી. કે સાહેબ આજીવિકાનું અને ઇજ્જતનો બંને પ્રશ્નનો ખેદ ભેળો થયો છે. તમને લખ્યું છે આગળ કે તમને બંનેનો ખેદ ભેળો થયો છે. શું થશે? તો કે છે આવનારી એક પળની પણ ચિંતા કરવી નહીં. શું થશે? જે થવાનું હશે તે જ થશે. પછી જવાબ લખ્યો, જે થવાનું હશે તે થઈને જ રહેશે. એટલે એમાં આપણું કર્તૃત્વ કંઈ નથી. હતું એ પણ આપણું નહોતું, એ સમજાય? જે હતું એ પણ આપણું નહોતું અને અત્યારે નથી એ પણ આપણું નથી. એ જે હતું એ પ્રારબ્ધની ચડતી ને પડતી એ પુણ્ય અને પાપના વિભાગ હતા. શુભ અને અશુભ કર્મનું પરિણામ હતું. એ શુભ ને અશુભ કર્મ તો પૂર્વે કરેલા છે. પૂર્વે કરેલું પિક્ચર ઉતરી ગયું છે. હવે અત્યારે તો એ માત્ર ભજવાઈ રહ્યું છે. એમાં કઈ ફેરફાર થાય? કઈ ના થાય. પ્રારબ્ધને સ્વીકારી લેવું. કર્મ જનિત છે. કર્મ એક સત્તા છે. કર્મ એક સત્તા છે. આત્મા એની સાથે જોડાઈને એ આત્માની સત્તા છે. આત્માની સત્તા એ છે. તો કે છે કે આવો એક સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો. સૌભાગ્યની મન બહુ મોટો પ્રશ્ન છે. સૌભાગ્ય વ્યાકુળ થઈ જાય છે. ઇજ્જત અને આજીવિકા આ પ્રશ્ન બહુ મોટો હોય છે સંસારી જીવનમાં. કૃપાળુ દેવ કહે છે કે તમને આ સાધારણ માનો, આ ખોટું એને મહત્વ આપો નહીં. જવાબ તો બાકીના પ્રશ્નોમાં આપ્યા છે એટલે આપણે અહીંયા બધાએ એનો ઉલ્લેખ, જો વચનામૃતનો અભ્યાસ હશે તો ખ્યાલ આવશે. એમાં લખ્યું છે કે પ્રાણી માત્રને આહાર વગેરે બધું મળી જ રહે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેને જીવન છે ત્યારે જીવન ટકાવવા સુધીની વ્યવસ્થા પણ છે જ, આવી કોઈ ચિંતા કરવી નહીં. અને પ્રત્યેક જીવ, કુટુંબની વાત કરો તો પ્રત્યેક જીવ પોતાના શુભાશુભ કર્મ લઈને આવ્યો છે. આપણા કર્મના આધાર ઉપર અન્યનું ભાવિ નથી, એને પોતાનું ભાવિ છે. બાપને કાંઈ ઠેકાણું ન હોય તો દીકરો કરોડપતિ ન થાય કે થાય? અને બાપ કરોડપતિ હોય તો દીકરો ઉડાડીને ભિખારી ન થાય? રોડપતિ થાય. અનુસંધાન શું? બાપ દીકરાનું કે કર્મનું? કર્મનું અનુસંધાન. આપણે બધું અનુસંધાન બધું પોતા ઉપર ગોઠવી દીધું છે. મારાથી આ સુખી, એનાથી હું સુખી, હું એને સુખી કરું એ મને દુખી કરે. આ બધા ગણિત સંસારીઓના છે. જ્ઞાની કે છે આ ગણિત સાચા નથી. એ કે છે કે તમને આવો સાધારણ પ્રસંગ બન્યો. ચડતી પડતી તો આવ્યા કરે જીવનમાં. તડકો છાંયો, ભરતી ઓઠ જીવનમાં ચાલ્યા કરે. પ્રારબ્ધની સ્થિતિ, શુભાશુભ કર્મનો ઉદય, એનું નામ તો સંસાર. ક્યારેક અનુકૂળતા, ક્યારેક પ્રતિકૂળતા. કોઈ વાર આ વાતમાં તો કોઈ વાર બીજી વાતમાં. કોઈ માણસ સર્વાંશે સુખી ખરો? આ સંસારમાં સર્વાંશે સુખી કરો કોઈ? અને જો સુખી સંજોગોને કારણે હોય તો અદભુત જૈન દર્શન કહે છે, બહુ સરસ ઉદાહરણ આપ્યા, કે ચક્રવર્તી પદથી કોઈ શ્રેષ્ઠ પદ ખરું? બધી દ્રષ્ટિએ પરિપૂર્ણ કહેવાય ચક્રવર્તી એટલે જેના રાજમાં, એના દરબારમાં 14 રત્ન ઉત્પન્ન થાય, અપરાજિત બની જાય જગતની અંદર, પૃથ્વીના તલ ઉપર એનો કોઈ પ્રતિકાર કરી શકે નહીં. એ ચક્રવર્તી પણ સંસાર છોડી અને કરપાત્રી ભિક્ષાવાન થઈ સંયમ ધારણ કરી અને ચાલી નીકળે મોક્ષના માર્ગે. અને તો મોક્ષનું સુખ ચડિયાતું હશે કે ઉતરતું હશે ચક્રવર્તી પદથી, કે દુઃખી થવા ગયો. આપણે પૂછે કે તમે કયો તમારો અભિપ્રાય, તો કે મૂર્ખો ચક્રવર્તી પદ છોડી અને એ દુઃખી થવા ગયો એમને સિદ્ધ પદને પ્રાપ્ત કરવા માટે. ભરત મહારાજાએ ચક્રવર્તી પદ છોડી અને મોક્ષ પદની આરાધના શરૂ કરી. આપણા 16મા તીર્થંકર, 17મા તીર્થંકર અને 18મા તીર્થંકર શાંતિનાથ, કુંતુનાથ અને અરનાથ, જે ભવમાં ચક્રવર્તી એ જ ભવમાં તીર્થંકર, અને તીર્થંકર થઈને તદ્ભવ મુક્તિગામી, એ જ ભવની અંદર એમણે સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ચક્રવર્તી પદમાંથી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું, ચક્રવર્તી પદ છોડ્યું, તીર્થંકર પદ સ્વીકાર્યું અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી. હવે એ ઉત્તરોત્તર ચડતી થઈ કે પડતી થઈ, એને પ્રગતિ કરી કે અવગતિ કરી, આપણા લેખા જોખા સંસારનો સ્પષ્ટ વિચાર ન કર્યો હોય તો વાત બેસે નહીં. એટલે જ્ઞાની પુરુષ અહીંયા શબ્દ મૂક્યો સાધારણ. આ એક સાધારણ શબ્દમાંથી તો સૌભાગ્યની આંખ ઉગડી જાય. એક મુમુક્ષુની શું તમે આ માંગવા આવ્યા છો? સૌભાગભાઈના પિતા શ્રી લલુભાઈ આવી જ કામનાથી એ કોઈ જૈન મુનિના શોધમાં ગયા અને રાજસ્થાન પહોંચ્યા. જૈન મુનિઓ પાસે કંઈક એવી મંત્ર તંત્રની સિદ્ધિ બહુ હોય છે, એ મંત્રની આરાધના બહુ સરસ કરતા હોય છે, એટલે કંઈ જો એવું આપી દઈએ તો આપણને સ્થિતિનું સુખ થઈ જાય. રાજસ્થાનની અંદરના મુનિ કહે છે, અરે એક જૈન શ્રાવક થઈને તમે અમારા સાધુ પાસે તમે આવી સાંસારિક સંપત્તિ માંગો છો, તમને શરમ નથી? અને આંખ ઉઘાડી દીધી. સાયલાથી ફરતા ફરતા એ મારવાડી સાધુને શોધતા શોધતા મારવાડમાં ગયા હતા. આત્મકલ્યાણનો વિચાર કરો, સ્થિતિને સંજોગો તો પલટાયા કરે. એ તો સંસારનો ક્રમ છે, ચડ ઉતર, એમાં અટવાઓમાં જાઓ. અમારી પાસે મંત્રની સિદ્ધિ છે, બીજ મંત્ર છે, મોક્ષ પદને અપાવે એવી તમારી સમર્થતા થાય, પણ આ તમારી ભૂમિકા છે એમાં તમને યોગ્યતા નથી. રાખો, આરાધના કરજો, તમને યોગ્યતા આવે, અને યોગ્યતા ન આવે તો જે તમને યોગ્ય લાગે એને આપજો. અને એ મંત્ર લઈને એના બાપાએ સૌભાગ્યને આપ્યો હતો આ જ શિખામણ આપીને, અને સૌભાગ્ય એ મંત્ર શ્રીમદ રાજચંદ્રજીને આપવા માટે એ સાયલાથી જેતપુર ગયા. ત્યાં જેતપુરની દુકાને શ્રીમદ એના બનેવીને ત્યાં હતા, એની દુકાને જઈને શોધ્યા કે ભાઈ હું તમને મંત્ર આપવા આવ્યો છું. અને આપવા આવ્યા ત્યારે ઓલાએ કીધું કે આ ચિઠ્ઠી વાંચી લ્યો, અમે લખી રાખી છે. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું, આટલું જ્ઞાન આ દશા છે. જ્ઞાનીઓ કહે છે કે જુઓ, ક્યાંય સંસારની અંદર ચક્રવર્તી પદની અંદર પણ ઇતિશ્રી નથી. સાધારણ પ્રશ્ન છે આ, એમાં તમે મૂંઝાવું ઘટતું નથી. જો આ મુમુક્ષુને બોધ છે, મુમુક્ષુએ જીવનની અંદર આવા સાધારણ પ્રસંગો બને તો મૂંઝાવું નહીં. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. આવેલો પ્રસંગ વેદવો તો પડશે જ, સુખ કીથી કે દુઃખથી, પ્રસન્નતાથી કે આકુળતાથી, રોઈને કે શાંતિથી વેદવો તો પડશે. કેમ કે તારા સિવાય કોઈ બીજો વેદે એમ છે નહીં, અને તું નહીં વેદ તો એ કર્મ ત્યાંથી ખસે એમ નથી. કર્મ તો કહે છે કે જેને બાંધ્યા છે એ વેદે તો હું જાઉં, નહીં તો નહીં જાઉં. તું એમ કે કોઈના ઉપર પાસો કરી દઉં તો એ કંઈ જાય એમ નથી. એમાં કઈ લાંચ રૂશ્વત લાગવો કઈ ચાલે એમ નથી. કેટલી સરસ વાત મૂકે છે. આવો પ્રસંગ સંસારની અંદર પ્રતિકૂળ પ્રસંગ સમતા એ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. આ નિર્વાણના સાધનો કયા? એક બાજુ આવા બધા તપ, સંયમ, જપ, વ્રત, તપ, સામાયિક, ઔષધ, પ્રતિક્રમણ એ બધું, અને બીજી બાજુ સંસારમાં પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગ સમતાએ વેદવું. તે એટલે કહ્યું કે આવી પ્રતિકૂળ દશાઓ સંસારની અંદર પ્રાપ્ત થવી તે આ કાળમાં જીવને સંસાર તરવા બરોબર છે. મુક્તિનું સાધન જોઈએ છે મારે, શું કરું? દીક્ષા લઉં, તીર્થયાત્રા કરું, વ્રત તપ જપ કરું, આટલી પ્રકારના છઠ કરું, આટલા અઠમ કરું, અનેક પ્રકારના બધા સત સાધનો છે. આ જ્ઞાની પુરુષ નવા જ સાધન ઉપર આપણને કહે છે કે સંસારમાં પ્રતિકૂળ દશાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને એ જો સમતાએ વેદવામાં આવે અને તે સમયે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ કર્યા વિના, આકુળ વ્યાકુળ થયા વિના, સંભાવે એ પરિસ્થિતિને જો વેદવામાં આવે કે હું માત્ર આનો જાણકાર છું, જ્ઞાતા બની જા, દ્રષ્ટા બની જા, સાક્ષી બની જા અને એમાં જોડામાં નહીં, એના દુઃખે દુઃખી થાયસમાં અને એના સુખે સુખી થાયસમાં, તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. આ શ્રીમદ રાજચંદ્ર અદભુત માર્ગ નિર્માણ સમીપનું સાધન જીવને કહ્યું. એનો એક માર્ગ છે ધોરી માર્ગ, કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલ્યો જા. આ નિર્માણ સમીપના સાધન માટે ગજ સુકુમાર, શાલીભદ્ર, ધન્ના મુનિ આ બધાએ ભગવાન મહાવીર પાસે માગણી કરી કે સાહેબ અમને સમીપનું સાધન આપો, અમારે લાંબો કાળ ગાળી શકાય એમ નથી, અમે સંસારમાં લાંબો સમય રહી શકીએ એમ નથી. અને એને કહ્યું જાઓ અનશન લઈ લ્યો, પ્રાણાંત ઉપસર્ગ સહન કરો, સંતાપૂર્વક નિર્માણ સમીપના સાધનો છે. ગજ સુકુમારના માથે સગડી મુકાય છે, સ્થુલભદ્ર વૈભારગીરી ઉપર જાય છે અને છઠના પાને છઠ કરીને ધનો અણગાર એના શરીરને હાડકા જેવો બનાવી નાખે છે કે શ્વાસ લીએ પવન પસાર થાય તો પણ અવાજ આવે, હાડકા ખખડે પણ વરસાદમાં જેમ પાનખરમાં પાન ખખડે એમ. આવી સ્થિતિની અંદર નિર્વાણ સમીપના માર્ગની આ શ્રીમદ રાજચંદ્રજી કહે છે સંસારમાં પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી આ પ્રસંગ એને તરવા બરોબર છે. ક્યારે? કે જો આ પ્રસંગ સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. આ નિર્વાણનું સાધન ક્યાં શોધવા જવાનું છે? જે પ્રાપ્ત છે તે સ્થિતિની અંદર સમતાવાન થઈને રહેવું, એમાં પણ પ્રતિકૂળતા આવે ત્યારે વિશેષ. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. આ વ્યવહારિક પ્રસંગો જે પ્રાપ્ત થાય છે આ બધા સંબંધના, સંયોગના, સ્થિતિના, ધંધાના, આર્થિકના, સમૃદ્ધિના, ઇજ્જતના, આજીવિકાના, આ બધાનું તો ચિત્ર વિચિત્રપણું છે. ક્યારે શું અને ક્યારે શું નહીં કંઈ ખબર પડતી નથી, કંઈ કરી શકાતું નથી, કંઈ ધારણા બાંધી શકાતી નથી. આ તો સમયે સમયે એનો રંગ બદલે એવું તો સંસારના વ્યવહારિક પ્રસંગો છે. સંસારનો કયો વ્યવહારિક પ્રસંગ આપણા તાબામાં છે, આપણા અંકુશમાં છે, આપણા વશમાં છે? કંઈ જ નથી. સમયે સમયે રંગ બદલાય, એના રંગ બદલ, જીવનના રંગ બદલતા જાય. ક્યારેક ઉષા છે તો ક્યારેક સંધ્યા છે, કંઈ ખબર પડતી નથી. ક્યારેક ફૂલ ખીલે છે તો ક્યારેક કરમાઈ જાય છે. હરો ભર્યો સંસાર પણ હતો ન હતો થઈ જાય છે. કંઈકના જીવનમાં આપણે આવી ચડતી પડતી રોજ બરોજ ચાલ્યા કરે છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. કેટલું સરસ આપણે હમણાં જ પેલી ભાવના હમણાં ગાઈ સવારે, પેલી જ ભાવના, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જડના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આ સંસારની અંદર શું રાચીએ, આ બધા ક્ષણના પ્રસંગ છે. એક ક્ષણ પછી શું થશે, લક્ષ્મી વિદ્યુત જેવી છે, વીજળી ચમકે કેટલી પકડી શકાય એમ લક્ષ્મી એવી છે. પ્રભુતા પતંગ મોટાઈ પ્રતિષ્ઠા મહત્તા આ બધી કેટલી ચાલે છે જીવનમાં. આપણે માન્યું ને બીજો કહે છે ઠીક, હવે જોયો હવે એને ગયો. આ બધું સંસારનું સ્વરૂપ ચિત્ર વિચિત્ર છે. કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે. તો એની અંદર મહત્તા શેની છે, કલ્પનાની, બીજું કઈ નથી. પોતે નક્કી કરે આ અમને જે મેળા છે ને વેવાય એવા તો કોઈ ન મળે, આ કલ્પના તારી છે કે બીજું કઈ. આ વેવાય હમણાં આડું હાલશે તે બી ભાઈ દુશ્મન ને પણ આવા કોઈ બી ભાઈ તારી કલ્પના ઉપર ટેકાણે છે કે એક અમને અમારો દીકરો આમ છે ને અમારે અમારો ધંધો આમ છે ને અમારા ગરાગો આમ છે ને આ બધું અમારું મકાન પણ કેટલું સરસ છે ને મારી પાસે જે વસ્ત્રો છે આભૂષણ છે એનો તો કઈ આમ જોડે ન એવો કલર એવું ફસલા ડિઝાઇન આ બધી કલ્પના કે બીજું કઈ કે સુખ છે. જ્ઞાની કે છે સંસારના વ્યવહારિક પ્રસંગો છે, આની ચિત્ર વિચિત્રતા છે. તું એક નાની તારી એક છુલ્લક જેવી વાતની અંદરથી એના મલાવા કરવામાંથી નવરો નતા, તો મારા ચશ્મા આવવાનું, મારી પેન આવી, મારા ચપ્પલ આવવાનું, મારું આ આવું, મારું તે આવું, આ બધું કલ્પના તારી છે. કલ્પનાએ સુખ અને કલ્પનાએ દુઃખ જરાક જોડી દે. અરે આવ નકામી છે, એક મિનિટ પેલા બોલતો હતો તું. કલ્પના બદલાઈ ગઈ, વસ્તુ નથી બદલાણી, કેમ કે એમાં સત છે જ નહીં. એટલે કે છે કલ્પનાએ સુખ કલ્પનાએ દુઃખ, અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે અને પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે. હવે પોતાને જો અનુકૂળ પડી ગયું તો કે એના જેવો તો કોઈ નિયમ, પણ બાકીના તો કે તમે તો આમ કહેતા હતા ને કાલે, કાલની વાત નથી હું આજે વાત કરું છું. અનુકૂળ કલ્પના કરી લીધી તો જે ગઈકાલનું પ્રતિકૂળ આજે અનુકૂળ લાગે અને આજનું અનુકૂળ પાછું આવતીકાલે પ્રતિકૂળ લાગશે. કારણ કે અનુકૂળતાએ અનુકૂળતાએ તે અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે છે. આ ચિત્ર વિચિત્રપણું સંસારનું છે. જો સંસારનો વિચાર, સંસારમાં ચિત્ર વિચિત્રપણું છે, કોઈ સ્થિતિ કાયમ ટકતી નથી. તારી કલ્પના બદલાયા કરે છે એમ એ તને અનુકૂળ પ્રતિકૂળ થયા કરે છે. હાવ નવરો હોય તો કઈ કામ ધંધો નહીં, હમણાં નિરાશ છે એ ખાઈ પીને મજા કરીએ અને પૈસા ખૂટે તો આ નિરાશ શું કરવું મારે તો. હવે આ એક નિરાશ ગમતી પણ નથી અને અણગમતી પણ નથી. જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે અને તમને તે કરવી ઘટતી. સૌભાગ્ય કે છે આ કલ્પના કરોમાં મારું શું થશે, કુટુંબનું શું થશે, આનું શું થશે, આજીવિકાનું શું થશે, કલ્પના કરોમાં એ પ્રારબ્ધ આધારિત છે, એ કર્મના ઉદયને આધારિત છે. ખોટી કલ્પના કરશો તેમાં કલ્પનાએ પ્રતિકૂળ લાગે અને કલ્પનાએ અનુકૂળ પણ લાગે. આ એક કલ્પના કરવાની જ્ઞાની પુરુષે ના પાડી છે. અનુકૂળ પણ કરતા નહીં અને પ્રતિકૂળ પણ કરતા નહીં, જેમ છે તેમ. વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. બસ આ વાતને બરોબર પકડાઈ જાય. જુઓ આ જાણે તીર્થંકર સાથે વાતો કરતા હોય ને એમ કૃપાળુદેવનો બોધ આવે અને એમાં તીર્થંકરના સંદર્ભ આવે એમ શ્રી તીર્થંકર કહેતા હતા. શું તીર્થંકર કહેતા હતા? કેટલા આગમના વાક્યો છે, કેટલી આગમની ગાથાઓ છે. તીર્થંકર શું કહેતા હતા? અહીંયા એક વાક્ય લખ્યું કે વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. આ તીર્થંકરના માર્ગબોધનું રહસ્ય કૃપાળુદેવ કહે છે મુમુક્ષુ છે એ વિચારવાનું જીવ છે. મુમુક્ષુ છે એ વિચારવાનું. હે સુભાગ, તમે તો મુમુક્ષુ પુરુષ છો અને વિચારવાનને આ શોકની અંદર તમે સંસારનો સાધારણ પ્રસંગ જરા થયો છે અને એ થયો પ્રતિકૂળ છે. પણ અમે તો કહીએ છીએ કે આવી પ્રતિકૂળ દશા એ તરવા બરોબર છે, કારણ કે ત્યારે અનાદિથી અભ્યાસેલો આ સંસાર તેને વિશે વિચારવા માટેનો અવકાશ ઉત્પન્ન થાય છે. અને જો જીવ વિચાર કરે તો એને આ સંસારમાં કંઈ સારભૂત લાગે નહીં, પણ જો કલ્પનામાં ચડી જાય તો અનુકૂળ કલ્પનાએ અનુકૂળ લાગે અને પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ લાગે. કેટલાયને પોતાનો સંસાર મીઠો લાગે છે અનુકૂળ કલ્પનામાં છે, અને કેટલાયને સંસાર ખરો ઝેર જેવો લાગે છે એ પ્રતિકૂળ કલ્પના. આપણને એમ થાય કે ભાઈ તને શું દુઃખ છે, અરે શું દુઃખ, મારે તમને શું કહેવું, આ બધા જીવોને ઘરના આમ કરે છે ને ઓલા આમ રહે છે ને, તે જો પ્રતિકૂળ કલ્પનામાં ચડી ગયો છે, પ્રતિકૂળ કલ્પના છે, જે છે એ છે પ્રારબ્ધ. જ્ઞાનીએ બે કલ્પના કરવાની ના પડે, સ્વીકાર કર પ્રારબ્ધનો સ્વીકાર. પ્રારબ્ધ બદલી શકાતું નથી, પ્રારબ્ધ એ વેદી શકાય છે. પ્રારબ્ધને વેદવું એ જ પ્રારબ્ધને સમજવું. પ્રારબ્ધ જો સમજાય તો એ સમજણનો સાર એ છે કે એને રાગ દ્વેષ વિના વેદી લેવું, જેથી કરીને કોઈ નવા બંધ થાય નહીં કે કોઈ નવું પ્રારબ્ધ ઉભું થાય નહીં. અદ્ભુત વાત એટલે કે છે, વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. આ તીર્થંકરના માર્ગની અંદર આ ચાલવા માટે અદ્ભુત બોધ છે. પત્ર અહીં પૂરો થાય છે. વિશેષ અવસર.